स्मितरुचिरपुरणेन्दुवदन महाशयो मूर्ति सही नारायण स्वामी नारायणो नील संसो नारायणो हरि हरि कृष्ण सहजानंद श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथा पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। कंठासरजदासाय नमः।
बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री नारायण मुनि देव ने जय।
श्री हरे कृष्ण महाराज ने जय। श्री लक्ष्मी नारायण देव
जी महाराज ने जय।
श्री नर नारायण देव ने जय।
श्री कष्ट भंजन देव ने जय।
समावंत संत अत्यंत सुख भोग।
समावंत
Thank you. સંતાપ સરખો એમાં કઈ હારા વાત ન હોય
નિષ્કળાનંદ કહે નવ થાય વર્તો જો પહેલા વહેલા એના પગ પરતો. પહેલેથી ને જો સમજી લ્યો ને તો તમને તકલીફ ન થાય. માટે સ્વામીની વાણીમાંથી આત્માના કલ્યાણના જે ઉપયોગી શબ્દો છે જ્ઞાન ખેંચી લે. પૃથ્વીમાં આપણે છોડ વાવીએ ને તો એને જે જે ઉપયોગી હોય ને રસ એ એના મૂળિયે ખેંચી લે અને વૃદ્ધિ પામે. પૃથ્વીમાં તો ઘણી ધૂળ હોય, કાંકરા હોય, હાટીકા હોય, બધું ઘણું હોય, પણ મૂળિયા છે ને એને પોષણ પમાડે એવો રસ ખેંચે. ભગવાનનો ભક્ત એને કહેવાય જે પોતાને આમ બહુ બળ મળે, એવું બધું જોવે, એવું બધું લે, એવું બધું ખેંચે. આમાંથી માણસો પોતાની જલ્દી મોક્ષ માર્ગમાં વૃદ્ધિ થાય આવો રસ ખેંચે. સ્વામી કહે છે ઘણા આખ્યાનો ગયા, ઘણી વાત કરી, હવે ગ્રંથનો સ્વામી ઉપસંહાર કરે. થોડી થોડી વાત અહિરાય રોશની કથીજી, પડે પડે વાત અહિરાય રોશની કથીજી, તેમ તે તેમ તે કહેવાની પ્રસિદ્ધ છે પુરાણ માએ બહુમાન જો જાનમાં. પુરાણ માં બધી કથાઓ છે, સહજ કથાણ કઠણ કઠણી સહી સરી રે, અન કાઢો મેલ માયલો માયા તણો, ત્રણ ત્રણ્યા ત્રણ ગુણ પંચ વિષય વાસના, કર્યો ત્યાગ તેનો તને મને ઘણો. કઠણ કઠણી શરીરે સહન કરી માયાના મેલને, જે મેલ જન્મો જન્મથી જીવ સાથે જડાયો હતો એ મેલને કાઢ્યો, માહિતી કાઢી દે પાડે. આ આખ્યાનોમાં જેના નામ આવ્યા ને એને ત્રણ ગુણ તત્વ રજ ને તમ, પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એની વાસનાને હૃદયમાંથી ઉખાડી નાખ. કયો ત્યાગ તેનો તમે મને ગણો. આ લોકોએ એના જીવનમાંથી આપણે પણ બધા સાર લઈએ કે આપણે પણ ચાહે સૌ ઉપાય કરીને પણ વાસનાને હૃદયમાંથી કાઢે જ સુધો. આ જન્મે વાતો અનંત જન્મ પછી અને વાસના વહી જાય ને પછી પરિસ્થિતિ આવી થાય, એની સ્થિતિ આવી થાય એવું સ્વામી લખે છે. અખંડ વરતે નિત અંતરે બાહ્ય દ્રષ્ટિ ને તમે શિવલી, અખંડ વરતે નિત અંતરે બાહ્ય દ્રષ્ટિ ને તમે શિવલી. સંસાર તરફ જતી જે અંતર આત્માની વૃત્તિઓ છે એ વૃત્તિઓ પછી પોતામાં સમાઈ જાય અને પોતાના અંતર આત્મામાં જે ઈશ્વર બેઠા છે પરમાત્મા એમાં એ વૃત્તિઓ જોડાઈ જાય. તમે બહુ દ્રષ્ટાંત સુંદર આપો છો. અચલ પળ વરસાદ વરસે, પર્વત ઉપર વરસાદ ની ધારાઓ વરસે, પણ પાણી છે ને એ નીચી ભૂમિમાં ચડી જાય. એમ અંતર ની વૃત્તિઓ છે ને એ બધી એની મેળે 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 અંતર આત્મા ને વિશે પરમાત્મા છે ને એ તરફ વળી જાય. વગર પ્રયાસ જબ વાસના પત જાય તબ. વાસના હોય ને ત્યાર સુધી આ થવું મુશ્કેલ છે. નિર્વાસનિક ની અહીંયા થોડી એક બે રીત બતાવે. તેમ વૃત્તિઓ સર્વે વળી વળી આવી તે અંતરમાં શાંતિનો ખજાનો છે એમાં એની દ્રષ્ટિ પહોંચી ગઈ. એ પાંચ પહોંચી ગયો છે આપણા અંતરમાં. મહામોટો આનંદ છે, મહામોટો આનંદ. આપણે બહાર ખોળીએ છીએ, બહાર ખાઈએ છીએ, જેને આપણે આંખથી જોઈને સુખ માનીએ, જેને કાનથી સાંભળી સુખ માનીએ, જેને આપણા શરીરથી સ્પર્શીને સુખ માનીએ, જેને સારું સૂંઘીને કહીએ કે આ સુખ છે, આપણે સારા પદાર્થ ખાઈને કહીએ આ સુખ છે, આ કોઈ સુખ નથી, એ તો સુખનો આભાસ છે, સુખનો આભાસ. એમાં તો કેવળ તડપણ છે, એમાં ઠંડક નથી, આહલાદ નથી, પરમાનંદ ત્યાં ક્યાં છે? માણસ ખોટો ભોળપણમાં ભોળવાનો છે નથી. જ્ઞાન એટલે જ્ઞાન દેખાતી દોડે, બાકી ત્યાં ક્યાં સુખ? ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે જો સ્ત્રીમાં સુખ હોત તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓનો ત્યાગ શા માટે કરત? રાજ્યમાં મહેલોમાં હિંડોળાની ખાતની સુંદર ખાન પાન ને સત્તામાં સુખ હોત તો સ્વયંભૂ વગેરે મોટા મોટા ભારત વર્ષના રાજાઓ રાજપાટનો ત્યાગ કરીને વનમાં શા સારું જાત? આવું બોલ્યા છે ભગવાન સ્વામિનારાયણ. આના ઉપર વિચાર કરે. ભગવાન કહે છે કે સારા એ જગતનું સુખ, 14 બ્રહ્માંડનું સુખ ભગવાનના ભક્ત હોય ને એને સાત વિષ્ટાતુલ્ય મનાય. વડતાલનું 19મું વચનામૃત વાંચજો. કાગડાની વિષ્ટા, કાગડો માણસની વિષ્ટા ખાય, હા, અને એની વિષ્ટા, વિષ્ટાની વિષ્ટા, આવું મનાય છે ભગવાનના ભક્તને. દુનિયાનું સુખ આવું નથી. ભગવાન કહે છે કે શુભારામ શાસ્ત્રી, તમે એમ કહો છો કોઈ મોટા માણસ ને કઈ ચમત્કાર દેખાડો તો સત્સંગ નો સમાજ થાય? મહારાજ કે મોટા હારે અમારે બનતું જ નથી. હા, ઠીક, ઉપર ઉપર વ્યવહાર રાખે, બાકી જાદો મેળ ન થાય. કારણ કે એને ધન નો કેફ હોય, રાજ્ય નો સત્તા નો કેફ હોય, અમારે ત્યાગ અને ભક્તિ નો કેફ છે. કોઈ કોઈ નો કેફ કોઈ મુકે નથી, સ્વયં નમી દે. હા, કહેવાય છે જગત માં રાજા હર્ષ, તો એની સામે એમ પણ કહેવાય છે જોગી હર્ષ. અથે હથ અથડાય કોણ નમે? સત્તાની કુમારી એને છે તો આને સત્તાની કુમારી છે. બોલે આને લોકની સત્તા છે તો આને આત્મ સત્તા છે. એ સત્તા અથડાય કોણ કોને નમે? ભગવાન કે અમારે મેળ ઓછો ખાય. અને કે કદાચ માનો છે, કરાવી દઈએ, હાલો ને ચમત્કાર કરી બતાવીએ, સત્સંગ કરાવીએ, નીવડાય સત્સંગમાં આવી ને ઠૂઠા કઈ ભજન કરે, એને ભજન ગળે ગરે ખરું, તેને સત્તા ના પૈસા ગરી ગયા હોય ઠેઠ નાખીને હેઠે ઉડી, એને ભજન ઉતરે માની તો એ ભજન કરે, એ સત્સંગમાં આવીને કેટલો ડખો કરે બોલો? એ સુધરે નહીં ને એમ કે આમ સુધારવું જોઈએ. માટે ભગવાન કે અમારે એની અરે બહુ બનતું. હા, એક કામ થાય મારા, મોટા માણસ ને સત્સંગ કરાયો હોય ને તો ગામ ઘરા આપે, કઈક આપે, ખરા પૈસા આપે, આટલું કરે. ભગવાન બોલ્યા કે એની તો અમારા અંતર માં ઈચ્છા નથી. આવું બોલ્યા, એની તો અમારા અંતર માં ઈચ્છા નથી. અમારે તો નેત્ર મીચીને ભગવાન નું ભજન કરીએ એમાં જેવું સુખ છે એવું સૌદ લોકમાં ક્યાંય સુખ નથી. એવું મહાસુખ છે. આ સુખ ને કોણ સમજે? તો માણસે સુખ બીજી જગ્યાએ માન્યું છે, ભગવાન બીજી જગ્યાએ કહે છે, સંતો બીજી જગ્યા બતાવે. માણસ માત્ર સુખ બીજે માને, સારા મકાનમાં, સારા બાથરૂમમાં, સારા સંડાસમાં, સારા કપડામાં સુખ માને. આમ સારા માથે હરખા વાળ રાખવા એમાં સુખ માને. બોલો, હરખા જોડા પહેરવા એમાં સુખ. મકાન, ગાડીઓ, બંગલા, માન સન્માન, ખાન પાન હવે માની લીધું કે એમાં સુખ. ભારત વર્ષમાં એવો કયો સંત કે એવો કયો ઈશ્વરનો અવતાર થયો છે કે એણે આજ દિવસ સુધીમાં એવું લખ્યું છે કે પંચવીસીમાં સુખ છે? કોઈ મોટા એ કલમ લખી કે આમાં સુખ છે? તો આંધળા સામણાની જેમ ઢોળ્યા છે. ધીરજ આખ્યાનની કથા સાંભળીને પાછા વાળા, આ કથા પાછા વાળવાની છે, દોડવાની નહીં. આ તો પાછા વાળવાની આ કથા. તો વિષય ને માર્ગે દોડ્યા જતા હોય એને માટે બ્રેસ છે. હા, આ તો બ્રેસ છે. પાછા વળે રૂપે કેટલા મસ્ત શબ્દ લખે છે સ્વામી ગિરિરાજ્યના અંતિમ ભાગમાં. જેના ઘરમાં મહા મોટો માલ મળે બહાર શું કામ માથા મારવા જાય? હા, જેને ઘરે આમ મન માનો ગોળ ખાવા મળતો હોય એ માણસ આમ રસ્તે ગાડું ગોળનું જતું હોય, તડકામાં ગોળ ઓગળે, એ ગોળનું ટીપું પડ્યું હોય ધૂળમાં, એને સાંટે ખરો? એને ઘરે ગોળના પટારા ભર્યા, જેને ઘરે બદામ કાજુ પિસ્તા ખાન પાન હોય, ચીવડો એ કોક માણસે કેરી ખાઈ અને એનું સાલોતરું રસ્તામાં ફેંકી દીધું એ લઈને સાંટે ખરો? આપણા અંતરમાં મહા સુખ છે એને નથી સમજતા ને, એટલે રસ્તામાં પડેલા કેરીના સાલોતરા સાંટીએ છીએ, ગોળના ટીપા સંસારના સુખના ટીપા સાંટીએ છીએ. વધારે માણસ આવા કામ કરે, સમજવા જેવી વાત છે કે દ્રષ્ટાંત ખોટું ન લગાડતા. આ શહેરોમાં બધે શેરડીને ઉનાળામાં પીલીને રસ કાઢીને લોકોને પાવાની રેકડીઓ હોય છે, એને શેરડી પીલાય, એમાંથી રસ નીકળે શેરડી. રસ ને કપડા થી ગાળી અંદર લીંબુ નીચવી બરફ ના ગાંગડા નાખી ઠંડો બનાવવામાં આવે અને કાચના પ્યાલામાં નાખી અને વ્યક્તિને આપવામાં આવે છે. રૂપિયાનો પાલો કે 2 રૂપિયાનો પાલો જેવું પણ એને માણસ પીવે. મારી ભાષા જરાક મારવી છે, મગજ ઠેકાણે રાખીને સમજી લે. એને માણસ પીવે તે રસનો સ્વાદ માણસ ચાખે. એક વાર ચેરડી ને માલિક હોરી કાઢે ને પછી પરિવાર વળદ પરિવાર ચડાવે, અને પછી ત્રીજી વાર વળ દઈને બળ દઈને ચડાવી જેટલો ર હોય ને બધો કાઢીએ. માણસ પછી ઓલા તોતા નાખી દીધા હોય ને એને ગધેડા આવી ખાઈ સમજીએ. ઈસમે રસ હોય તો પરમાત્માનો સંત પુરુષો ભક્તાત્માઓ એ રસ માણે છે ને. બાકી સંસારના તોતાને તો ગધેડા કઈડ્યા કરે એક તો રિયા છે. તમને નથી કેતો જે એવા છે અને તો એ નાખોરા ખખડાવતા જાય થઈ જાય. શું જાણે ગધેડા એ કાચના ગ્લાસમાં ભરેલા રસમાં એ તો ઓલા છોતામાં રસ માની અને ગળ્યા લાગે ધીરે ધીરે ગળ્યા જોવા. ભગવાનના ભક્ત સંસારના પાંચ વિષયના સુખને પોતા જેવા માને કરે પ્રીતિ પરમ રસ મૂર્તિ મહારાજમાં. અન્ન સહજાનંદ રસ રૂપ અનુપમ સાર સાર કહેવાય. સોતામાંથી તો સાર કાઢી લીધો હોય પછી તો વાંહે વચ્યું હોય ને સોતા. કહો તો બીજો દ્રષ્ટાંત ખોટું ન લગાડો. પેલી શરત તમને ખ્યાલ તો હશે, કાઠિયાવાડમાં વાવણીનો સમય આવે ને એ પહેલા સિંગ ફોલાય. નાના મોટા બાયુ ભાયું બધા ભેગા થાય સિંગ ફોલો કરે. સિંગ ફોલે એમાંથી દાણા અને પોફા નોખા કરે. દાણા હોય ને એને સરસ મજાની કોથળી ભરે. કાં તો માણસ ગોળ સાથે ડોબું બાંધ્યું હોય, પાડો બાંધ્યો હોય, બળદિયા બાંધ્યા હોય ને ગમાણી એ પોફા ખાય. આમાંથી સમજો અને એ ફોફા જ થાય ને. કારણ કે બંધાણા ગમાયને બંધાણા છે. ગમાયને તમારે જેને માનવી એને માનો. સાંકળથી ખીલે બંધાણા છે. જેને ખીલો માનવો એને માનો. સાંકળનો ગાળિયો ગળામ પાંજો જેને સાંકળ માનવી એને માનો. પણ ત્યાં ફોફા જાણે ને કોઈ કોઈ સિંગદાણાનું તગારું ભરીને ડોબાન મેલે બોલો. આમ સરસ મજાના ઘીમાં તળીને ભેળી બટાકાની કાચરી ભેળવીને કે ડોબાને મેળવી. માણસ થાય પરમાત્માનું સુખ એ મહાલૌકિક છે. માણસ બનીને માણસ ભગવાનના સુખનો અનુભવ કરે. મત રહો પશુ જેવા. આવો સત્સંગ મળ્યો, આ યોગ મળ્યો, આ કથા, આવા ભગવાન સ્વામિનારાયણ જેવા સ્વામિનારાયણ ભગવાન. હા સાતો સત્સંગ ઓળખાણો હજી એ જીવમાં લાઈટ નહીં થાય કેવી પ્રાણ. અને પંચ વિષયના સુખ ને ભગવાન સ્વામિનારાયણ બોલે છે મધ્યના 47માં વચનામૃતમાં કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને એને પાણીએ કરીને ભરવા માંડો કોઈ દી ન ભરાય. એમ વિષય ભોગવી ભોગવીને અનંત જન્મથી માણસ એટલો બધો વિષય ભોગવતો ભોગવતો આવ્યો હજી તૃપ્તિ થઈ નથી અને થવાની. પાણીથી પૃથ્વી ફાટેલી ભરાય તો આને વિષયથી આમ ધરવ થાય. ભગવાન કહે છે કે આ સભામાં આ સત્સંગમાં આવીને પણ જો મળીને વાસના ન ટળી તો દુનિયામાં આવું ઠેકાણું ક્યાં મળશે. વાસના કાયાનું નિર્વાસનિક થયાનું પ્રભુમાં જોડાઈ જવાનું ભવાત્રીના ફેરા મટાડવાનું જમદૂતના હાથનો મેથી પાક બંધ કરવાનું વિજય ક્યાં ઠેકાણું છે દુનિયાનું. કઈ કોણ કહે છે આ કથા સંસારમાં કોઈની તાકાત છે? એનામાંથી એક શબ્દ નીકળે, વિષયમાંથી છૂટા પડવાનો, ભગવાનમાં જોડાવાનો. હા, કુવામાં હોય તો વેડામાં આવે ને, કુવામાં નકરા પથરા ઉડતા હોય. સ્વામી કહે છે સુખ તો ભગવાનમાં છે, બીજે ક્યાંય નથી, નથી ને નથી. અને જેને ભગવાનમાં માલ મનાઈ ગયો એની વૃત્તિ તો અંતર સન્મુખ થઈ ગઈ. લખે છે સ્વામી, માલ મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલનો આનંદ રહે. માલ મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલનો આનંદ રહે. મેલી ચંદન મળ્યા ગરુ, ભરી બેઠે કોયલા કોણ વહે. ચંદન મલયાગર નો લેપ છોડી શરીરે કોઈ કોલસા ગ્રહે, સમજો. આ દ્રષ્ટાંતથી સમજો, ભગવાન નું સુખ હતો ઠંડા ચંદન ના લેપ છોડી. સંસાર નું સુખ તો અંગારા છે, કોલસો ઓળગતો હોય ને, અને શરીરે ગૌન તો ફરફોલા પડે, અને થરી ગયા પછી શરીરે ગૌન તો કાળા કરે. ફેમ સંસારના સુખ ખારા કે મોળા, એમાં કઈ ફાયદો ન મળે. બોલો, સંસારના સુખ ન હોય તો માણસ પતી જાય, આમ ફરફોલા પડી જાય. હાય હાય, આવા નવા આપણે રહ્યા, આપણે ગાડી નહીં, બંગલો નહીં, બૈડી નહીં, આ નહીં, આમ ફરફોલા પડે હૃદયમાં, બળ્યા કરે. અને સંસારના સુખ મળી જાય તો માણસ ઠરી જાય, તો કોલસાની પરિસ્થિતિ કાળો થઈ જાય, અંતર એનું મલિન થઈ જાય. વાસના ભોગવી ભોગવી ના ન મળે તો બળે, અને મળે તો હૃદય કાળું કરે. બીજું હું એમ થાય છે આવું છે. સ્વામી લખે સાંભળો, એવા સુખ સંસારમાં જાણો કુચ કોયાલા સમાન, બાળક આપે સંજોળી સંતાપે વળી નાપે સુખ નિદાન. એવા સુખ સંસારમાં બે દ્રષ્ટાંત દીધા, કુચ અને કોયલા. કોલસાનું તો મેં સમજાવી દીધું, કુચ ની વાત કહું. કાઢિયાવાડમાં એક કુચ કરીને વનસ્પતિ થાય છે. આમ ગયે તો એને ખીજવણી કહેવાય, ખીજવણી. એના જે પાંદડા છે ને, એ પાંદડા લઈને કોઈ માણસ આપણા શરીરે ઘસી નાખે ને તો બહુ ખંજોળા. સંસારના સુખ આવે ખીજવણી જેવા, કોલસા જેવા. સંસારના સુખ ની જેને આમ આમ વાસના થઈ જાય ને, પછી આમ સંસારના સુખ ક્યારે ગાય ને તો એને ખીજવણી કેમ ઘાણી હોય ને ચટપટ થાય એમ, પછી આમ કડી કડી બહુ કરે શરીર. ઘાણો ન હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ એકવાર ગાય જાય ને પછી કડી કડી જ કરે. ભગવાનના ભક્ત સમજો કથા. અને હવે સ્વામી આકરા શબ્દમાં ઠબકાર,
કેવા સુખ ને અભાગ્યા રાત દિવસ રૂવે ઠેરયા, કેવા સુખ ને અભાગ્યા રાત દિવસ રૂવે ઠેરયા, પણ વાત નથી વિચારતા જે થાલે હાથે કંઈક ગયા. પતન તારતા કાલે હાથે કંઈક ગયા.
એવા સુખ ને અભાગ્યા લોકો રાત દિવસ બચારા રોયા કરે, પણ મૂર્ખા નથી વિચાર કરતા, કાંઈક મરી ગયા આ લોકમાં, કાંઈક મરી ગયા, કોણ લઈ ગયા, પડ્યું રહ્યું બધું એનું. મોટા રજવાડાઓના રજવાડા ગયા, મોટા રાજા મહારાજા મરી ગયા, એના મહેલમાં અત્યારે કબૂતરા નગરી તરક પાડે, કોતરકામ કરેલા થાંભલા પૂતળા આ બધું પડ્યું રહ્યું, એમાંથી હું ગયો. એને નીચે જ્યાં નાચ ગાન થતી નોબતો વાગતા એ હાવ સ્થાન ઉદર પડ્યા, રોજો કોગદારો માણસ ને મરવાનું સાંભળતું નથી લ્યો, એટલે ભગવાન ભજવા ગમતા નથી.
મહાદુખે મહાદુખે જે સુખ મળે અને તે પણ તળી વળી જાય, બહુ મહેનતે સુખ મળે, રાજ્ય ધોળા ધોળ કરે, ન કથાંબે ન સાધુ પાય રે, નો મંદિરે ઘોડી ફાર ખોટી થાય, દોડ્યો જ જાય દોડ્યો જ જાય, આખો દિવસ માથા કુડ ધમા પરચેવો, હા કેટલી જાતના આમ પ્રયત્નો કરે ને ત્યારે પૈસા વાળો થાય. વ્યાય વળી ભગવાન કે સંત એની મરજી હોય થાય, કે એવા સુખ ને અજન જનવી કહો ભાઈ કોણ સહાય, બહુ મહેનત મળે તો ખરું, પાછું મળીને રે નહી તળી થાય રહેવાનું, તો કે આવા સુખ ને અજ્ઞાની વિના બીજો કોણ ઈચ્છે, અજ્ઞાની હોય એવા સુખ ને ઈચ્છે. આમ આગળ આ ઋષિઓએ રાજાઓએ સમજી વિચારીને પંચ વિષયનો સંસારનો ત્યાગ કર્યો છે. નિષ્ણાંત કહે નર અભાગીને નથી ઉપજતો વૈરાગ, અભાગ્યો કહી દીધો, અભાગ્યને વૈરાગ થતો જ નથી, સંસારમાં ઢળ્યો જ જાય કે હમણે સુખ મળે, હમણે આમ થઈ જાવ, આમ કઈ બધું ભોગવી લો, પાંચુડા ગધેડાના જેવું કરે, કથા સાંભળ્યું છે તમે, કુંભાર નું ગજેડું હતું, પાંચોડું હાથોડું આળહોડું ખૂટલ ઘણા લક્ષણ યુક્ત, સરખું હાલે નહી. એક વાર માથે લગડું મૂકેલું બેકમણ નું, જાય રસ્તામાં, એમાં આગળ કોઈ પટેલ નું ગાડું ગયેલું, ગાડામાંથી ગાજર પડી ગયેલા બે ચાર, પાંચોડું આમ દૂર થી ભાવી ગયું એટલે હળી કાઢી, આમ કુંભાર વિચારમાં પડ્યો કે હોટાવાળી કરું તો દગનો માલે અને દળ્યું કામ, ખબર પડી ગાજર ભાળીને ગયું, ઠીક અને ગાજર બહુ ભાવે. પછી તો પટેલ ને ઘેરે પહોંચ્યો, હું કુંભાર બીજે થોડા ગાજર આપો ને, વાંધો લઈ જાઉં ગાજર લે, પાંચોડા ને ઉભે બળે લાંબો વાંહડો મોરી આગળ ઠૂઠું નીકળે ને કહી દો, અને આગલે ફેબે મોર ગાજર લબડાવી દીધા પાંચ, હા પાંચ ગાજર લબડાવી દીધા. પછી પાંચોડા ને માથે હારી પેટ વજન ભેટી કરે, આમાં ગાજર આગળ લબડે પાંચોડું ગબડે, દોડ્યું જ જાય, આમાં તમને સમજાણ ન સમજાણ. આ જગત માં જીવને દોડાવવા સારું ભગવાને પાંચ ગાજર લબડાવી દીધા, શબ્દ સ્પર્શે રૂપરસ ને ગંધ, આમ દોડ્યા જાય, હમણાં સ્પર્શે મળે, હમણાં આમ રૂપ મળે, ગંધ મળે, હારા શબ્દ મળે, આમ હારા રસ મળે, ગાજર જોઈ જોઈ ધોળ્યા જાય ધોળ્યા જાય, પાંચુડા ધોળ્યા જાય, ઉભા રહ્યો ઉભા રહ્યો. સુખ ભગવાન માં છે, તમારા સ્વરૂપમાં રહેલા ઈશ્વરમાં છે, પાછા વળો ગાજર હું કામ ગળો, માણસ પાંછા મળે, ખોટું જ લાગતું ને. બીજો દાખલો છે, આટલું આટલું કેતા તમને એમ જ સજા જો હવે ઉભા થઈ જઈએ, હવે તે બ્યાર મારી નાખ્યા કઈ આવે છે ને ઘા. બીજો દાખલો તો મનુભવ આમ તમને બધાને હોય એવા જ દાખલા રહ્યો, આપણે લગભગ મોટો સમાજ કાંઠિયાવાળી છે, અને તમે નાના હશો ત્યારે બોર વીણવા ગયા હશો,
બોરવી નો જાય માણસ, પછી બોરડી નું ઝાડું હોય ને એની સામો જઈને જોવે પાકા પાકા બોર હોય. પણ જો કોક માણસ આગળ આવીને વીણી ન ગયું હોય ને તો પાકા પાકા બોર આમ જલ્દી હાથે આવે એવું હોય ને, કોક નો હાથ ફરી ગયો હોય ને તો ઉપરી ઉપરી એક બોર પાકું ન હોય, પણ ઝાડામાં ઊંડે ઊંડે લાલ સહા જેવું બોર હોય, પણ આમ ઊંડું હોય મને રાતના કોકડે લાલ પાકો ટહો ભાળે ને એટલે આને તો જીભમાં હળવડાટ થાય જ, લાલ લાલ બોર ભાળે એમ કેમ ન થાય? હા, વિષય જીવને કેમ વાસના ન સ્ફુરે? અને હાથ નાખ્યા વગર રે એમ માનું તમે, અને એને હું નથી ખબર કે આમાં કાંટા હોય એમ, અને વળી ખબર છે કે એક સીધો ને એક વાંકો, સીધો મારે ગોદો ને વાંકો રાખે પકડી, પછી હાથ નાખ્યો ધીમે ધીમે વાંકો સૂકો કરતો ઠેઠ પગાડે જ્યાં બોર હોય ને ત્યાં, એ બોર બહુ પાકલ હોય, આની આંગળી અડે ને એને વાંચતા હોય ને કાંટા એટલે આમ જલ્દી પકડી ન કે આંગળી અડે બોર પડી જાય એટલે તે શું ખાલી ધક્કો થાય ને પછી હાથ કાઢવો ભારે પડે, બોર તો આવે ને પછી હાથ કાઢવા જાય ને તે ઓલે વાંકા કાંટા પકડી રાખે અને સીધા કાંટા મારે ગોદા, આમ બિચારા વાંકા ને સીધા ગોદા ખાય એ સહા સારું છે ને, એનો ક્યાં હાથ ચાલે છે? એક જરાક ખાટું બોર ખાવાનું માણસ પંચ વિષય એક અલ્પ સુખ માટે માણસ સંસારના ધાળામાં હાથ ચાલે, કેટલાય ફોડા થાય. હા, એક જરાક આમ સુખ લેવો છે ને એટલે ક્યાં શાંતિ છે ભગવાનના સ્વરૂપ સિવાય. નિષ્ફાન સ્વામી કે છે જોને સમજીને કીધો ત્યાગ, નિષ્ફળાનંદ કહે નર ભાગીને નથી ઉપજતો વૈરાગ. કોણ ભાગ્ય છે એ નિષ્ફળાનંદ કહે નર ભાગીને? આ સભામાં કોઈ નહી હોય. નથી ઉપજતો વૈરાગ. એક આશ્ચર્ય એ કહેવાય કે કોઈ પૃથ્વીમાં બી પડ્યા હોય ને ન ઉગે તો આપણને ખરખરો, ઉનાળે પૃથ્વી લીલી ન થાય તો આપણને એમ ન થાય કે આ કેમ લીલી ન થઈ, પણ મેહુલા વરસે ને સોધાર પાણી જાય ને આઠ આઠ ધીમી નવ નવ ધીમી અરે 11 દિવસની એલી થાય અને બી ન ઉગે, કમાલ કહેવાય. આવું થઈ ગયું ને 11 વર્ષ સુધી વર્ષ 8 વર્ષે, સવારે 3 કલાક વર્ષે, આંજે રાતે 3 કલાક વર્ષે, અને તોય કોસા ન પડે ન ઉગે તેને બી કહેવાય, એને પથરા કહેવાય પથરા. અને પથરા ઉપર તો 11 દિવસ હું મારે મહિના વરસે ને તોય પથરો ઉગે અને એ પોસો થાય બોલું, અને બી હોય ને એ તો કોટા કાઢે ત્રીજે દિવસે કાઢે, અને થોડું કઠણ બી હોય તો 5 દિવસ પછી કાઢે, અને નાળિયેર જેવો હોય ને કઠણ એ 11 દિવસે કોટો કાઢે. ભગવાનના ભક્ત સાંભળે ધીરજ રાખે, મને તેમ લાગે છે સાંભળીને ધીરજ રહેવું નહીં, પણ હવે પૂરી થવામાં જ છે. આટલા દિવસ સહન કર્યું તો હવે ભલા માણસ 1.5 કલાકમાં હું મુંજાઈ જાઉં, છેલ્લે છેલ્લે સહન કરી લઉં. હવે સ્વામી એક વાત બહુ સરસ લખે છે, નર ભાગ્ય ને વૈરાગ થતો નથી, વૈરાગ નથી એટલે મોક્ષ થવાનો નથી. સ્વામી ના શબ્દ માં સાંભળો, વૈરાગ્ય Da da da.
શરીર સુખ નહીં છૂટે, તન સુખ નહીં તજાય, અને શરીર સુખ નહીં છોડી શકાય, પરમાત્માનું ભજન નહીં કરી શકાય, અને ભજન નહીં થાય તો વાસના અંતરમાંથી નહીં જાય, અને વાસના નહીં જાય તો અક્ષરધામમાં ક્યાંથી જાય? કહો તો સ્વામી આવું લેજો. સ્વામી કે અક્ષરધામમાં તો નહીં જાય, એને ભયંકર ભભુક્તિ વાસના હશે, ને ભક્ત થયો હશે, કાં તો સંત થયો હશે, તો એ પાયરે નહીં પડે ને, વિચાર લાજ જાય એવું કામ થઈ જાય. હા, લજ્જા જાય આ લોકમાન, પરલોકે પણ પહોંચે નહીં, કઈ એવી ભક્તિ આદરતા, કહો ભાઈ કમાણી સહી, જેમ કેસરિયા કરી તાલે અને ઢાલે કાંખમાં કોળી તરણની, એટલે તો ભક્ત ઢાલ તરવાર બાંધી મુંગટ પહેરી ગરવા, પણ બગલમાં એક ઘાસની કોળી ચાલી નીકળી. બીજા એ પૂછ્યું કે કોળી કેમ લીધી? અરે કે ત્યાં ભીમ પડે ત્યારે ઘાસ ક્યાં ગોતવા જવું? ધમજડી બોલે ત્યારે તરત મોઢામ લઈને થઈ દેવાનું, ભાઈ સાહેબ તારી ગાય છે, જો મોઢામ ખર છૂટા થાય એ મરે ખરો. કામ પડે કો કેમ આવે એ પ્રતિતિ એના મરણની, કેમ ઈ મરે? અને જેમ સતી તાલી બારે પડવા, અને ભેળા ભરી લીએ જલ માટલા, સતી આલી તો સતી થાવા, માથે તાઢા પાણીનું માટલું લીધું. તો કે પૂછ્યું, જય હો સતી માં, આ માટલું શું કામનું? તો કે ઊનું લાગે પાણી ઝોપડવા થાય. આવડિયા મરે ખરી? અરે આગ લાગે ઉઠી ભાગશે, એ તો ઓલવી તણ ના સાતલા. એમ અમુક અમુક ભગત આવા, હવ થાય ખરા ભગત, પણ હારો હારે બધું રાખે, વિજય વિજય બધું દમ ધોકાર. મમરાએ ગીંગાને ઉપાડ્યો કે હાલ અમારા બગીચામાં જોઈ લે તું એકવાર, ગુલાબ, મોગરો, ચંપા, ચંપેલી, ચુંગીન, પણ એલો ગોળી નાકમાં ઘણી નાખે, તો જે ફૂલ ઉપર મૂકે એ ઉપર એમ જ કે રાતો અમારે જમવું છે. પાણી નાખીને ધબધબાયો બરાબર, મોઢું ફાટી ગયું, બોલો મેલ નીકળી ગયો, પછી બેરો મોગરા બોલ કેમ દોસ્ત? અરે વાહ, એમ જ્યાં સુધી ગોળી ના નીકળે ને ત્યાં સુધી ભક્તિનું સુખ ના આવે. ગોળી ઉગરી ગઈ ને વિષયની, એને કાઢવી પડે પહેલા, ધબધબાવી ધોકાવી, પછી સુખ આવે ભગવાનના સ્વરૂપનું. આવું લખ્યું સ્વામી કહે છે, એમ ભક્ત થયો ભગવાનનો વળી કહેવાનો સૌથી ભલો, બધાથી હારો કહેવાનો, પણ શરીર સુખરૂપી રાખ્યો મોટો મિયાનો ગોખલો. શરીર સુખરૂપી મિયાનો ગોખલો રાખ્યો, ગઠારો કહેવાનો, એનું નામ વખાણાનો ખરો. આ આખા સંપ્રદાયમાં વખાણો, અને આ મોટા મોટા સંત ને આચાર્ય શ્રી એની પડખે પડખે હાલે, એટલે હવ જાણે કે આ બહુ મહાન છે. પણ શરીર સુખ રૂપી રાખ્યો એ મોટો મિયાનો ગોખલો. શરીરની બધી સુખ સંપત્તિમાં તો એટલો જડાયેલો, એમથી ખબર ના પડે, પણ શરીરનું સુખ કઈ જાય ને તારો રોતો બંધ ન થાય તારે ખબર પડે કાતો ભાઈ બંધાયેલો. સાંભળો, જ્યારે વેચી હવેલી વીતલાય, ત્યારે આલિયાનો શો હર્ષ છે, પણ દગો છે એના દિલમાં જે અંતે કરવો અનર્થ છે. આ બાબતમાં એમ કહેવાય છે કે મૈયા ભાઈ એક પટેલ ને હવેલી ઘણા રૂપિયા લઈ, પણ કહે છે કે ભાઈ જો તને હવેલી અમે આપી, બધું આપીએ, પણ અમારે જે આ ગોખલો છે ને અમારા દેવનો, એ ગોખલો ફક્ત અમારો, બાકી બધું તમારું, કારણ કે અમારા દેવ છે ને અમારે ક્યારેક પૂજા પૂજા કરી હોય,
આ કે બહુ સારું, પછી વાત નક્કી થઈ ગઈ. હા, પછી એમ કહેવાય છે એને હવેલી લીધી, એ ગોખલો એમ એના ઘરમાં, હવે આખું ઘર એનું વચ્ચે એ ગોખલો મિયાભાઈ. પછી કાંઈક દિવાળીનો દિવસ હોય, બેસતું વર્ષ હોય, આ પટેલને ઘરે કાંઈક લગ્ન હોય, હગાવાલા હોય, તો ઓલા લોકો બોકડો લઈને આવે કે આજ તો અમારે બોકડો વધેરવાનો છે, અમારો પર્વ એટલે ત્યાં બોકડો વધેરે. એટલે ઓલા પટેલ કંટાળે માયા લે. પછી કહે ભાઈ તમે આવું ન કરો, કે જો એ તો અમારો ગોખલો અમારો, ત્યાં અમે ગમે નીકળીએ. પછી આ કે તો તમારી હવેલી પાછી, તો કે અડધા પૈસા પાછા, તો અડધા અડધા લાવો લાવો હાલ્યો પાછી દે. સ્વામી લગે છે પણ દગો છે એના દિલમાં, આખી હવેલી વેચી દીધી, ગોખલો એક રાખ્યો, એનો કારણ હતો દગો. જે અંતે કરવો અનર્થ ગયન, એમ ભગત ભગત બધી રીતે થઈ ગયો, પણ વાસનાનો દૂસો માલિકો રાખ્યો, કાંઈક દગો છે. કાંઈક દગો છે. એક ભક્ત બહુ સારા, એને એક પાર્ષદ ને પૂછ્યું કે તમે સાધુ કેમ નથી થયા? કે નજી નથી પાર્ષદ થયા ને કેટલો સમય થયો? ઘણા વર્ષ થયા. તો કે તમે સાધુ ન થયા નું કારણ આમ? કદાચ સાધુ નથી થયા. સાધુ થવાય એવું તો ખરો ને તમારે? કદાચ હા, તો મારો પટેલ માં દેહ છે એટલે વૈશ્યમાં જવો, મારે સાધુ થવા. તો તમે થયા કેમ નથી? કે બસ ખાલી બીજું કઈ આપણે નહીં, પણ એમ કે ખાલી નથી કે તારી ભગત કે તમે ધોળા લુગડા રાખ્યા ને એટલે હૃદયમાં કઈ દાગ છે ખરો તમારો? કઈક તમારે હજી છે ને કઈક સોચ્યું છે, નકર હું કામ ધોળા લુગડા રહ્યા છે? આવું કીધો પછી ભગત મારી આગળ એમ કે મારે સાધુ થઈ જવું, હું ખોડ. આમ કઈક હોય તો જ આમ હોય ને. તમે બધા ન્યા રહ્યા છો, કઈ અમને રસોઈ જેવા સારું રહ્યા છો, કઈ ઘસીએ ન્યા રહેવાનું કારણ? હા હા, કઈક હોય, કઈક તો હોય. પણ દગો છે એના દિલમાં, જે અંતે કરવો અનર્થ છે. અને સ્વામી હવે ઠબકાર્યો, સાચી ફરક રાખજો, નહી કર કોક ને અરે વા અરે એવા ભમરાળા ભગત ન થાય, અને થાય ભગત આગળ કયા એવા. આ તો નિકવાન સ્વામી નું છે, મારું કઈ નથી. મેં કીધું હોય તો અમે અડધા લાલ પીળા થઈ જાય, અને જુવાનિયા ના તો સારું લાગે, પણ દોહા ને તેમ થાય કે સ્વામી સ્વામી છે શું છે? તમને ખબર નથી, દોહા ને બહુ દુઃખ લાગે. મારી આગળ તો ફરિયાદો આવે છે, એટલે હું ભાઈ ત્યાંનું જ છું. વિશ્વાન સ્વામી કે છે અરે એવા ભમરાળા ભગત ન થઈએ, અને થાય ભગત આગળ કયા એવા. અરે જયારે સાત ભાતની કરી સુખડી, ત્યારે ન બગાડીએ સાતની વિવાન. સાત ભાતની ઉખડી કરી હોય, કાચરી સારું થાય, ઓલી પીરસવામાં આવે ને કાચરી, એ કે મને એક ઓછી આપી ને એમાં આવ્યા વાટકે વાટકે, આમ તો કઈ ભાણા કહેવાય. હવે હાથ બાજી હોકડી થતી એવા તને એક ચીભડાનું બેઠ્યું ન આવ્યું, એમાં હું ગરમ થઈ ગયું. ન બગાડીએ કાચરીએ વિવા, કઈક બનેલી ઘટના સમજ્યા. હાથ બાજનું ભોજન હતું, પણ એક જણાને કઈ કાચરી નહીં ચીસાણેલી, એમાં ખીજાણેલો સમાન થઈ ગયું, કે આખા વિવા બગાડ્યા. સ્વામી કહે છે આવું ન કરો, અમરાળા ભગત હું કામ સારું છે. તિલક કર્યા કંઠી પહેરી, સાચા સંગમાં ગયા, મંદિરે જઈએ છીએ, ભજન કરીએ છીએ, બધી વાતે આપણે પૂરા છીએ, દાન દઈએ છીએ, ઘણું કરીએ છીએ, પણ મૈયાભાઈ નો ગોખલો હવે હું કામ રાખીએ છીએ? કઈક દગો કરો એટલે વાસના નો ગોખલો હૃદયમાં આવે છે. કામ ભગવાન ના ખાવું છે તો પછી હવે હું કામ ઈ લોચો છોડી દે ડાયો મારો. હવે બીજો દ્રષ્ટાંત લે, અરે દીધું આંધણ જયારે દૂધ નું, દેહમાં મીઠું અરવું નહીં, અરે ખાતા ન ખવાય ને દૂધ જાય, તો એમાં કમાણી સહી, એમાં હું ફાયદો? ભલી ભગતી આદરી,
અને પામવા પુરુષોત્તમ સહી અરે પછી પંડ સુખ ને એક વાત બને નહી ના બને પછી ક્યાંથી બને અરે ખાવો ભૈરવ જપને જયારે ત્યારે ખસતું ન મેલવું હવે ભૈરવ જપ થવો છે પણ આમ પગ લપસવા દેવો નથી ત્યારે એમ પડાય કહો એમ ન પડાય નિષ્કુળાનંદ જેમ દીવો દેખી એ પાછો ન વળે પતંગ દીવો દેખી અને પતંગ પાછો ન વળે એટલે પડે જ દીવો એમ ભગવાનમાં જેને આસક્તિ હોય પાછો કેમ વળી સ્વામી લખે છે કે ભગવાનના ભક્તને ભક્તિ કરતા કરતા એક જબરજસ્ત નુકસાની છે શું ભજન કરતા જો અભિમાન આવી જાય ને તો કેદી ને ભજાય ભગવાન અને પંડ પોચવાનું રહે સ્થાન સ્વામી હવે ઘા કરે અભિમાન એક જ સ્થાન ખાન પાન ને ખોળતા રહે મળે તો માં સુખ માને નહીતર ભાગે આંખો તોડતા નિષ્કળાન સ્વામી લગે અભિમાની માણસ પ્રભુ ના ભજન અરે જેમ ભાંડ બાંધ નાવે ભીડમાં અને કુલક્ષણાની જાણે કળા એ સો સો વાતે નાવે હાંકડે વળી વાદી પાદી ઉઠી જાય વેગળા ભજનમાં કઈ ભીડ પડે એમાં થોડું આવે અરે એમ નર ભાગ્યાન કરે કળ છળ હુનર હજાર અરે અનેક રીતે આવવા વળી ન દે અંગે હજાર તકલીફ જ ન થવા દે શરીરને કર્મ વશ કોટી કષ્ટ સહે અને રહે રાત દિવસ રો શિવડો પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતા એ જાય છે એનો જીવડો સમયે ઉત્સવમાં ગઢડા વડતાલ ક્યાંક ગયો હોય ને દર્શન નું સુખ હોય સત્સંગ નું સુખ હોય પણ સાય મળી હોય પણ જો એને જોઈએ એવી ન મળી હોય ને થોડીક આમ મોડી કામ બીજી ત્રીજી તો એને આખો સમય બગડી જાય ઘરે આવીને કેતો હોય રાતે ન મજા હું વાંધો આવ્યો દર્શન નો છે એ તો થાય જ ને તો બીજી હું તકલીફ ભાઈ ઉતારો ના હોય તો દેવો જ પડે હું તારા મોટે આ બરાબર જાણી લઉં એમાં તેનો સમય બગડી ગયો આપું ઘણા કહે છે શિબિરમાં બધું સારું પણ તા નથી ને એટલે હું આપું જો બધું સારું ભજન સારું સત્સંગ સારો સાધુ હારા કથા હારી ધામ સારું બધું સારું પણ તા નમળે હું આવું બોલો અક્ષરધામમાં હશે ને ત્યાં મહારાજ કીટલી લઈને પાતા હશે ને આવો મૂકતો આવો મૂર્ખાને શું કેવું એ સમજ્યા જ નહીં એટલી બધી કથા સાંભળે સત્સંગ કરે એને ગુરુ એવા મળ્યા હોય ગુરુ બે રીતે બી પીવે તાર પેલો એક તો પીવે જ નહીં એક મહાત્માજી પૂજા બેઠેલા હું દર્શન નહીં ગયો મને કહે સ્વામી આ મૂર્તિ છે ને અમારા ગુરુ પરંપરાની પરિષદી ની મૂર્તિ દર્શન કરો તમે હાથમાં લઈને જોયું તો ઉપર ધાઘો પડ્યો મેં કીધું આપણો ધાઘો છે ને કારણ કે સ્વામી મારા ગુરુ પૂજા કરતા કરતા ચા પીતા ને એમાં હાથમાં રેકી બી પડી ગઈ ને મૂર્તિ માટે ડોળા એટલે ધાઘો મેં કીધું વાહ વાહ ઠાકોરજી સાનો વેશ જ પણ કરે ભગવાનના ભક્ત સાવધાન થાય અમાન સત્સંગ અર્થે સહન કરો થોડું પણ અનર્થે અભાગ્યોને દુર્મતી અતિ દુઃખ દ્યો પ્રભુ ભજતા પગ ન માંડે જેમ બેઠો કપીએ કપોટ ત્યારે બેઠો હોય ને કબૂતર હા કપુત્ર કપોટ એ પગ ના માંડે હાલે નહીં એમ કેળવો જ પડે એમ અમુક હોય નહીં હાલે જ નહીં પગ દે જ નહીં એમ કેળવા પડે એને તો કેટલાય વખાણ કરો ત્યારે કથા મારો એ ગામમાં હું કથા કરવા ગયેલો બધા આવે પણ કોઠારી કથા ન આવે મેં કહ્યું આપ કોઠારી કેવો આવતા કેમ નથી કારણ કે અમારે સ્વામી સામોય ઘણું અને રાતનું હું બહુ થાય ક્યાંય જાતો નહીં મેં કીધું હા તમારી મન પછી ગરીબ વખત બહુ હોશિયાર હતો મને કે તમારે કોઠારી કથામાં લાવવા મેં કીધું આવે તો સારું મને કે તમને ચાવી બતાવું બતાવો મને કે થોડો પંપ મારી દો સમજ્યા તંતર પડી ગયેલા જો હવા ભરી દો ને તો વાંધો નથી મને કે જે કોઈ સાધુ આવે ને એને હવા ભરી વાપરે અને અમુક ગાડી ને વ્હીલ ને પંચર પડી ગયેલા હોય ને જોતી હોય ને તો હવા ભરીને વાપરે પછી મૂક્યા મૂવી હવા નીકળી જાય આપણે થતો ફેરો તો પૂરો થઈ જાય. પછી મેં કીધું આપણે બીજું કોઈ કામ નથી પણ કથામાં આવે સારું. પછી આવ્યા ને એટલે મેં કીધું પણ હો તમે આ મંદિરનો કેવો શુદ્ધ વહીવટ કરો સ્વામી, પહેલેથી આપણો કામકાજ એટલે. મેં કીધું તમારી સેવા ભાવના ને સાધુ પ્રત્યે પ્રેમ, અરે અમારા પાછા પરિવારમાં સ્વામી તમારી હું માર. પણ કીધું બધું હારો તમારો પણ જરાક હાંજે જો કથામાં આવો ને. સાથે હા એ હશે. મેં કીધું તમે સભામાં આવો ને તો સભામાં હંગવાળું થાય, તમે બેઠા હો ને તો એમ લાગે કે વાહ ભાઈ આજ આવું સ્વામી આજે હું વાત કરું. થઈ ગયું નીચી બોલો. અને એક મહિનો આવ્યા બોલો આવું છે. કોટી શાસ્ત્રો સાંભળ્યા અને વળી કોટી કોટી સાંભળ છે, પણ આજ આવીને ઉપદેશ દે છે તો એ ભૂલી એની કાંઈ તળશે. હા ગમે આવી છે એની એની ભૂલ તળવાની. ગુરુ શાસ્ત્ર ઘણું ઘણું સમજાવે છે સર્વે મળી, પણ પકડ્યું પૂછ ન રે ખરનું એ નથી મુકતો વણશેલ વળી. કેટલું કેટલું એને સમજાવે પણ ગધેડાનું પૂછડું પકડ્યું મુકતો જ નથી જો વણહેલ. આવું લખે જ કર્યું. અરે આટી પડી આટી પડી ઉરે અવળી, વાત ન સમજે સવળી સહી. અરે જાલી ટેક ખાવા ઝેરની તે મુવા સુધી મૂકે નહીં. અરે મુઠી વાળી જેમ મરકટે ને ચપટી ચણ્યા ને કાગ વાંદરાએ મુઠી તો વાળી ચપટી ચણ્યા હારો. નિષ્ફળાનંદ ફંદ પડ્યો ગળે પરવશ થયો પશુરામ. ફાંદ ભર્યો ગળામાં ભાર એક ચપટી ચણ્યા હારું. માણસ આવું ન કરે પંચ વિષયમાં ન સંચાય કરે ભજન ભાવ. આપણા સંપ્રદાયમાં હજારો લોકોએ ભગવાનને અર્થે કેટલું સહન કર્યું છે. ખૂબ ભગવાન ભજા છે આપણે પણ ભજવા. એક નાની એવી વાત કહી દઉં. ગોરવિયાળી કરીને એક ગામ છે, ભાયાણીના બગસરાથી પશ્ચિમમાં લગભગ એક જ માઇલ જેવું થાય. માસ્તરમીનો હલતો હતો, ભગવાન સાધુ સંતો સાથે ત્યાં ગયા ગામના પાદરમાં. નદી નદીને કાંઠે થોડા ઝાડવા અને ખાઈને બેઠા તો ગામમાં ખબર પડી, એટલે ત્યાં ઘણા હરિભક્તો રહેતા હતા. ભાયા રૂડા તો હરિભગત હારા સાવલિયા કુટુંબના, ને ભગવ મૂળો ને હરજી હીરો ને ભૂરો આ બધા સ્વાહ્ય કુટુંબ આવ્યા ભગવાન ના ઘર પગેલા ગયા. દંડવત કર્યા મારા જવાનું નથી રોકાવાનું રસોઈ આપી. ભાવિક ભક્તો શેરડી કાપી આવ્યા આઠા ભગવાન ને ધરાયા. ભગવાન ને તેની શેરડી સ્વીકારી પ્રખ્યાત બેઠા. રસોઈ ની તૈયારી થવા માંડી. પણ ગામ છે ને ગોરવિયા જુનાગઢ ના નવાબ નું અડધું હતું, તારણ ના કબજા અડધું સૈયદ ના કબજા બે વખત. અને તારણ લોકો એ ઉપદ્રવ કર્યો અને બધા ભેગા થઈને કહે છે કાતો સ્વામીને એના સાધુ એ લોકોને દીકરી છોડાવે બૈરા છોડાવે આ તો ભજન કરાવે આ તો બહુ ખોટું કરે છે. એ બધા આવીને ઉપદ્રવ કર્યો ને હુમલો કર્યો. બૈરા કંઈક એવા ખરાબ લેવા અને છોડ્યો છોકરીઓ અને સામે ચેતરા ઉપર પોતે બેઠા અને જગાવ તમે સાધુ ને બી જાઓ. બે બાઈ આવીને સાધુ ને દવા ધોવાની સાધુ વાગવા માંડ્યા. ત્યારે એ લોકો ચેતરા બેઠા બેઠા હશે. પછી ભગવાન કહે છે હવે એને જાય રસોઈ ભરાઈ ગઈ. તો ભગવાન ચાલવા ત્યાં થયા ત્યારે હરિભક્તોને બહુ દુઃખ લાગ્યું રડવા માંડ્યા. ત્યારે ભગવાન કહે છે કે રડો નહીં તો મહારાજ આવા પાટી ગામમાં ઊંડે પોતાના ગરડે જઈને તમને કાગળ લખ્યું તો ખારા ગામમાં તમને ભલામણ કરી મોકલી. મહારાજ ગરડે ગયા. પછી ત્યાંથી મહારાજે કાગળ લખ્યો તમે બધા હરિભક્તો સાવલિયા સુહાગ્યા તમે સાવરકુંડલા ની પાસે પીઠવડી જાણું છે ને ત્યાં રહેવા ગયા છે. પછી હરિભક્તો બધા પીઠવડી રહેવા ગયા છે. હવે પીઠવડીમાં જઈને રહ્યા ભગવાને આશીર્વાદ આપ્યો છે તમે આ લોકમાં પરલોકમાં બધે સુખ સંપત્તિ થી સુખી થશો. ખૂબ સુખી થયા એમાં ભાયા રૂડા સાંભળ્યા હવે એ ગુડાભાઈ ની બેન બહુ એક ભક્ત હતા, એનું નામ રૂકમાઈ. હવે એ જયારે ગોરવ્યાળી રહેતા ત્યારે એમનો સંબંધ હળિયાદમાં કરેલો, પટેલ નો છોકરો કલ્યાણભાઈ નામ, એની હારે સંબંધ કર્યો. હવે એ ગામમાં સત્સંગ બિલકુલ નહીં, અને રૂકમાઈ તો અતિ સત્સંગી, વહેલું નાહવું ધોવું ભજન કરવું પૂજા પાઠ કરવા સત્સંગની સેવા કરવી રંગે રંગાઈ ગયેલા સગર ભગવાનની ઉપાસના સત્સંગના ખૂબ સંસ્કાર સત્સંગી માવતરને ઘેરે જન્મીને આ બાઈને હતા. આગળ જતા લગ્ન થયા, આશરે ગયા, તો ત્યાં એવો રિવાજ હતો ત્યાં લોકોમાં રફાળિયા કુટુંબ એક બાવો રાખેલો માર્ગી પંડિત, અને ત્યાં એવો રિવાજ જે કોઈ નવા પરણીને આવે ને એ બાવાને પગે લાગવા ચાલે, અને આવા બાવા પેલા ગામડા લોકો રાખતા, ઓકા ભરી દે ભાવ સેવા કરે, ગામનો બાવો જે કે બધા કુટુંબ નિજનો માથે પડે ત્યાં પગે લાગવા ગયા. રૂકમાઈભાઈ એમ કહ્યું તો વિભક્ત કે હું પર પુરુષ ને નહીં હતું, બીજા બધા કે અમારો રિવાજ છે એ રિવાજ મને માન્ય નથી, હું એવા પાપી ને કોઈથી માથું નમાવા તૈયાર નથી. ન પગે ત્યાર પછી એ બાવાને બહુ દુઃખ લાગ્યું, ત્યાં ત્યાં કુટુંબી ને બધાને ચડાવ્યા, એટલે રૂકમાઈબાને બહુ દુઃખ જોવા માંડ્યા, અતિશય પીડા કરે, સંધિ તોડવા સમજાવ્યા, સત્સંગ મૂકવા સમજાવ્યા, પણ આ તો અખંડ ભજન કરે. પહેલા ઉઠી ઘંટી જયારે એના જલતા હોય ત્યારે નીચે વરે કીર્તન ગાય છે.
કાન મારે છે
મહારાજ કે બોલો ત્યાં તો દાદા નો ગરબા સવાર પડે. મોટી વાત ત્યાં હશે, મહારાજ ક્યાં નવા મહેમાન આવ્યા છે એમ રાજ્ય આવતી હશે. હવે આ બાજુ ગોત ગોત દોડ થઈ ગઈ, ગઈ ક્યાં? પછી બધા કે બહુ આપણે કંડલી ને એટલે એને બાપ ને ઘરે ગઈ છે. બીજી ક્યાં જો પીઠવડી ગઈ છે, બે માણસ ને પીઠવડી મોકલે ખબર કાઢવા. એમ કહેવાય કે ભગવાને આ બાજુ થી બે પાર્ષદ ને પીઠવડી મોકલે. અગાઉ એ પાર્ષદ આવીને કહ્યું એ કુટુંબ ને કે તમારી દીકરી ભગવાન ગઢડે લઈ ગયા છે અને એમના સાસરિયામાં બે માણસો એમને લેવા આવે છે, તો એમને કહેજો એ ગઢડા આવે. અને અગાઉ આવીને બે પાર્ષદ બેઠેલા ઓલે બે માણસો આવ્યા અને વાત કરી, તો કે અગાઉ સમાચાર આવી છે એમ, તો કે ભગવાને બે પાર્ષદ મોકલ્યા છે. મેં એમ કીધું છે કે એમને શોધવા બે જણા આવે છે રહ્યા જ છે, ત્યાં તો ઓલા લોકો એમ કહી ગયું કે આવું જાણી જાય ભગવાન સિવાય બીજો કોઈ ન હોય. હૃદય પોલ્યું અને કે છે કે તમને ગઢડે છે, બહુ ગઢડે છે પણ ગુણ ધરી છે આવ્યા છે. અને અલૌકિક વાતાવરણ જોયું એના મનમાં સાધા ચેરડા થતા આણા ખબર પડી ગઈ ભગવાન સિવાય કોઈ નહીં. પછી તો એ કઈ કહેતા નથી, પણ મહારાજે રૂકમાઈને બોલાવવાનું કહ્યું કે તમે તમારા શાસ્ત્રે જાઓ. મહારાજ ભગવાન કહે છે હવે તમને દુઃખ નહીં પડે, હવે ચિંતા ન કરો. અને પેલા અયાજના મહેમાન સાથે પીઠવડીના ગયેલા રૂડાભાઈ મહારાજે એમ કહ્યું કે તમે આ બદલ કર્યાવર તો આપ્યો જ છે, પણ હું કહું એટલી વધારે વસ્તુ એમને આપો કર્યાવરમાં, જેમ સંસ્કારના સંસ્કાર કર્યાવરમાં હતા એમ હું કહું એટલું વધારે આપો. ત્યારે કે શું વધારે આપીએ? ત્યારે કે એક ભેંસ આપો દૂધની, સારું, એક ઘંટી આપો બહુ સારું, અને કે એક મણ બાજરો આપો સારું, અને એક રેટીઓ આપો, ચાર વસ્તુ આપો. પછી ચાર વસ્તુ પીઠવડીથી હૈયાત પકડવામાં આવી. ભગવાને રૂકમાઈને કીધું કે આ બાજરો છે ને એને તારે હાથી આ ઘંટીમાં દળી, ઘંટી આ સત્સંગીની, બાજરો સત્સંગીનો અને તું સત્સંગી, તારે હાથે દળી અને એના રોટલા કરીને આખા કુટુંબને ખવારજે એટલે બધાની બુદ્ધિ પાવન થાય. આમ કહ્યું અને આ ભેંસ જે આપી છે ને એને કે એના દૂધની સાસ કરજે અને ગામની બાઈઓને ભેગી કરીને બધીને સાસ દેજે અને સાસ લેવા આવે ને એને મીઠી વાણીએ બોલાવીને સત્સંગની વાતો કરજે એટલે કે બાયુમાં સત્સંગ વહેલા થાય, બાયુમાં થશે એટલે છોકરામ થાય, આખું ગામ સત્સંગી થાય. અને આ રેંટીઓ છે ને એ તારે કાંતા કાંતા લાંબા રાગે કીર્તન ગાવા, એ કીર્તન જે સાંભળશે એની બુદ્ધિ પાવન થાય. આમ કહ્યું હતું. પછી ચાર વસ્તુ ત્યાં ભગવાને કહ્યું એ રીતે ઉપયોગમાં લે છે અને આગળ જતા આખા ગામમાં સત્સંગ થયો. હાલ પણ જબરજસ્ત સત્સંગ છે. પછી તો વાગડિયા રાગડિયા કુટુંબમાં પણ બહુ સત્સંગ છે. આવી રીતે ઉદ્ધવ સંપ્રદાયમાં અનેક અનેક મહિલાઓએ સાસરે જઈને આખા આખા ગામ સત્સંગી બનાવ્યા. એમણે ધીરજ કેટલી રાખી છે, એમનું ધીરજ આખ્યાન તો ભવિષ્યમાં કોક લખશે. નિષ્ફાન સ્વામીએ તો પરોક્ષ ભક્તોની કથા લખી છે. ભગવાનના ભક્તો આવી રીતે ધીરજ રાખી ભજન કરે આ ગ્રંથ નું રહસ્ય છે. ધીરજ આખ્યાન તે આનું નામ છે, ગાને ગાશે સાંભળશે કે પરમાત્માના ધામને પામશે, ભગવાન નું ધામ પામશે. જ્યાં કાળ માયા નો ક્લેશ નહીં, અટલ સુખ આનંદ હતી તે તો કોટી કવિ ન શકે કહી. દિવ્ય ભૂમિ, દિવ્ય મંદિર, દિવ્ય દેહ ધારી ક્યાં જન રહે. દિવ્ય પદાર્થ, દિવ્ય વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે. દિવ્ય વસન, દિવ્ય ભૂષણ, દિવ્ય સર્વે સાજ સમાજ. દિવ્ય સિંહાસન ઉપરે આપે બેઠા શ્રી મહારાજ. દિવ્ય પૂજા, દિવ્ય પુષ્પ, દિવ્ય ચંદન ને દિવ્ય મણિમાળ. મહા સુખમય મૂર્તિ ને પ્રેમે પૂજે છે મહારાજ. આવું મનોહર ગામ બધું દિવ્ય છે. લઈ પૂજા નિજ જનની થઈ પ્રસન્ન પુરુષોત્તમ. પછી અમૃત ભરી આંખી શું જુએ છે સહુને પર બ્રહ્મ. તેહ સમાન સુખ સર્વે કહેતા પણ કહેવાય. એ સુખ ને કેમ કેવું સ્વામી કહે છે. તે પામે છે સંત સાચા માળાને વચને રહી યાજ્ઞામાં રહે. જે એ સુખ ને લહે વચનમાં જે વાસ કરી રહ્યા છે હૃદય રાજી થઈ. તેની નજરમાં નર અવરના સુખની ગણતી થઈ છે સ્વામી કહે છે. શું મહાદેવી એ સુખની, એ રામ ને ઉપમા નથી, એ સંત ને ઉપમા નથી, અચળ તે ટળે નહીં એવું એ સુખ કહેવાય. એ સુખ સહેજે પામીએ સંત વાળે તેમ જો વળી. હું લખી દીધું છે હા. એ સુખ ને સહેજે પામીએ જો સંત વાળે તેમ વળીએ. નિષ્કુળાનંદ નિર્ભય સુખ થી સુખ સુખ સારું ચિદ તળીએ. છેલ્લે સંત ના વખાણ કરે છે. ધન 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 કહું સાચા સંત ને, જેને રાજી કર્યા રાધા રમાપતિ. માન અપમાન માં મન હડક્યું નહીં, સમ વિસમય રહી જેની એકમતિ. સુખ દુઃખ સમતોલ સમજા કહીને હરી મિત્ર માં રહી એક જ બુદ્ધિ. સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ અને સમજા સંત એમ વાત સુધી. હાર જીત ને હાર વૃદ્ધિ જાણો વળી હર્ષ શોક માં નવ હસે રૂએ. ગાંધર્વ શહેર સમ સુખ સંસાર ના મૃગ જળ જોઈ સુખ રૂપ જળ. આવું લખ્યું છે ગાંધર્વ શહેર જેવા સંસાર ના, એમાં જેની મતિ નથી ધન્ય થાય એવા સાધુ. સપનાની પૂજા ને પીડા સપને રહી તે જાગ્રત માં એ આવતી નથી. નિષ્કુળાનંદ એમ સાચા સંત સમજે. વિચારો કહું વાત કથી સ્વામી જાય. આ વાત બધા વિચાર કરજો. આવા સંત અને ભગવાન પુરુષોત્તમ મળ્યા આનંદ નો શું પાર હોય. નિષ્કુળાનંદ સ્વામી છેલ્લા પદમાં નિજ આનંદ વ્યક્ત કરે છે. ભગવાન ના ભક્તો આજ આપણે પણ આનંદ વ્યક્ત કરીને ગાજો.
આજ આનંદ Yeah.
આવી રીતે આ ગ્રંથ સ્વામી કે મેં લખ્યો છે.
સંવત 1899 ચૈત્રવદી દશમી નો દાન પરે રચ્યો ગ્રંથ ગઢપુર માં સુણે સમરો શ્રી ભગવાન.
1899 ની સાલમાં ચૈત્રવદી દશમી ને દિવસ આ ગ્રંથ પૂરો થયો છે. ગઢડામાં નિષ્ફળાન સ્વામી લખ્યો છે. તો હે ભગવત ભક્તો, આપણે 11 દિવસ જે કથા સાંભળી, જે કઈ ભજન કર્યું, પ્રસન્ન તો અહીંથી જે કહેવાયું, તમારાથી સંભળાયું, જે કઈ ઈશ્વર આરાધન થયું, તે સર્વે ઈશ્વરને સમર્પણ કરવા સૌ કોઈ ભક્તો મારી સાથે ગાય.
કાયે ન વાચા મન સે લીધેરા
બે શબ્દો કહી હું વિરામ પામીશ. તો હે વાલા ભક્તો, સર્વે સંતો, આપણે ધીરજ આખ્યાન સૌ કોઈ સાંભળ્યું, અમે તમે નિષ્ફળાનંદ સ્વામીની વાણી આપણા જીવનમાં ખરેખર મહા ઉપયોગી છે. તેનો ઉપયોગ સમજી વિચારી સૌ ભક્ત કરે, અન્યને કરાવે, તો ભગવાન સ્વામિનારાયણ અને નિષ્ફળાનંદ સ્વામી રાજી થાય જ એ નિર્વિવાદ વાત છે. તો આપણે નિષ્ફળાનંદ સ્વામીને કેન્દ્રમાં રાખી અને આ કથા કઈ સાંભળી છે, એમ છતાંય મોટા સંતની તો મહાન વાણી છે, પણ વચ્ચે મારા જેવાની વૈખરી વાણીથી કોઈ ભક્તજનોને હૃદયમાં કાંઈ દુઃખ થયું હોય તો હું અહીંથી બે હાથ જોડીને સૌની આગળ માફી માંગુ છું. બીજો, હું બહુ તો કથા પૂરી થાય ત્યારે લાંબુ કઈ કહેતો નથી, પણ એટલું તો બધે કહું છું કે સ્વામીની કોઈ લિપિથી, કોઈ ભક્તના ધ્યાનથી, કોઈ નંદ સંતની સુંદર કાવ્ય પંક્તિથી 11 દિવસમાં આપણા હૃદયમાં જે કાંઈ ખળભળાટ થયો હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની જે નિષ્ઠા પક્વ પામી હોય, તો દરેક ભક્તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અત્યારે જેવો ઉમંગ ભજન કર્યાનો, ધર્મ પાળ્યાનો, વિષયનો અભાવ આવો જાળવી રાખજો, એટલી મારી નમ્ર ભલામણ છે. કારણ ઘણી વખત એવું થતું હોય છે કે હુરાતન ચડે ત્યારે તો માણસ કોચ વાળી જે ગળામાં, પછી લુવાની એને કપાવીને કઢાવી પડે. એમ આવું બધું થતું હોય ત્યારે સૌને હુરાતન ચડે, સૌને વૈરાગ ચડે, પણ મહિનો દાડો બંધ થઈ જાય તથા પછી જાય તો વળી હતું એવું ને એવું માણસનું થઈ જાય છે. માટે માણસ હતા એવા ને એવા ન થઈ જાય, એટલી મારી ખાસ સૌને કોઈને ભલામણ છે. એટલું કહી અને હું વિરમો છું. સહજાનંદ સ્વામી.
હવે આપણે સંતોના પ્રવચનો લેવા છે. તો સૌ પ્રથમ વેદે રોડ મંદિરનું નવનિર્માણ કરી રહેલા એવા પરમ પૂજ્ય શ્રી હરિચંદ્ર સ્વામી આ પ્રસંગે સમયોચિત 5 મિનિટ પ્રવચન આપશે. પૂજ્ય હરિચંદ્ર સ્વામી.
પરમ પૂજ્ય વ્યાસાસન દેવા ગુરુ સ્થાને દેવા ગયેલા મુનિ સ્વામી તથા અમારા વડીલ ગુરુ બંધુ નિકમ સ્વામી તથા બ્રહ્મનિષ્ઠ સંતો તથા સુધીને લાગેલા ભક્તો, આજે 11 દિવસ આપણે જે કથાનો લાભ લીધો છે તો છેલ્લે દિવસે સંતોના પ્રવચન ગોઠવવામાં આવે છે. પ્રવચનમાં તો કથા વાર્તા ન કરવાની હોય, પણ આપણા જીવનમાં કંઈક પ્રેરણા મળે અને સંતો આપણને જે સપોર કરે એ સપોર આપણા જીવનમાં ગ્રહણ કરવાની હોય છે. તો 11 દિવસથી જે આપણે કથા વાર્તા સાંભળી, આપણા હૃદયમાં જે કંઈ ખળભળાટ થયો, એ ખળભળાટને સ્વામી આપણે સૂચન કર્યું કે એ ખળભળાટ એમણે સાચવી રાખજો. જેટલા પ્રમાણમાં ખળભળાટ થયો હોય, આપણે એમના દ્રષ્ટિ આગળ ખળભળાટ જોયો, એવો ખળભળાટ પણ થયો હોય, એથી ઓછા પ્રમાણમાં થયો હોય, એથી ઓછા પ્રમાણમાં થયો હોય, જે પ્રમાણે થયો હોય છે. એવું નથી કે એટલો જ ખળભળાટ થાય, પણ કંઈક ખળભળાટ તો થવો જોઈએ. આપણા જીવનમાં કંઈ ફેરફાર ન થાય તો આ કથાનો કોઈ હેતુ નથી. આપણે પહેલે દિવસે જાહેર કર્યું કે આ કથાનો હેતુ આપણે કોઈ ઠંડ ફાળવા માટે નથી. તો કાંઈ પણ હેતુ વગર જો કથા જોવાતી હોય તો નિરર્થક જાય, પણ કંઈક ઠંડ ફાળો તો હોવો જ જોઈએ. આપણા જીવનમાંથી કંઈક સુધારો થાય એવો ઠંડ ફાળો, કે આટલી આટલી આપણે કથા સાંભળી, આપણા જીવનમાંથી વ્યસન ના થશે. તમાકુ બીડી ચા આદિ જે વ્યસન હોય તો દરેક ભક્તો આજે સપોર તો ગ્રહણ કરે કે આપણે જ્યાં દુલાભાઈ કરી એવું ન કરી શકીએ, તો આપણા જીવનમાંથી ચા જેવું એક વ્યસનમાં છોડી શકીએ. તો દરેક ભક્તો આ સભામાં બેઠેલા આ વ્યસનને ગ્રહણ કરે, કે નાના મોટા વ્યસનનો ત્યાગ કરે. તો એક નિમિત્ત કે આ કથા પ્રસંગે મેં આટલું ત્યાગ કર્યું છે, એની પણ આપણે પત્રિકાઓ છપાવીશું અને પોતાનું નામ લખી અને પોતે લખતા જાય કે આજથી હું આ નિયમ લઉં છું કે મારા જીવનમાંથી આ દુર્વ્યસનો છે એનો ત્યાગ કરીશ. તો આવી રીતે એવા વ્યસનોનો ત્યાગ કરી અને સારા વ્યસનો ગ્રહણ કરવા અગિયાર દિવસથી આપણે જઈશું કે આટલા વયોવૃદ્ધ ભક્તો આ સભામાં બેઠા છે. 11 દિવસ કથા સાંભળશે અને પછી શું કરશે આખું વર્ષ? તો આપણા જીવનમાં કાયમી કાયમી કથા સંભળાય, કથાનું અંગ રહે, કથાનું વ્યસન રહે, એ દરેક ભક્તો એ સપોર ગ્રહણ કરે છે. કારણ કે 11 દિવસ આપણે સુખ ભોગીએ પછી શું કરશું? જ્યાં ત્યાં ઓટલે પોટલે બેસી આપણો તમે વ્યથા દેખીએ તો ત્રીજી મહારાજ આપણે શું જવાબ આપશું? અને પૂજ્ય જ્ઞાનસ્વામી જેવા વક્તા આપણને મળ્યા તો તુલસીદાસે એવું લખ્યું કે પારસ મણી કે સંગ છે સંતન ભય તલવાર, તુલસી તિનો રહો જોઈએ ધાર માર ને આકાર. કદાચ પારસ મણીના સંગથી તલવાર લોધાની હોય અને સોનાની થઈ જાય તો એનો ધાર છે માર છે આકાર એમાં કંઈ ફેરફાર થતો નથી. સોનાની તલવાર પણ ચેકમાં નાખવાથી મૃત્યુ થાય છે. તો તુલસીદાસ એવું લખે કે જ્ઞાન અથોરા કર્દ રહે સદગુરુ ભય સોનાર, તુલસી તિનો મિટ જઈએ ધાર માર ને આકાર. જયારે આવા સદગુરુ મળે ત્યારે જ્ઞાન અથોરા કરે છે. સ્વામી ઘણી વખત સપોર કરે છે, છાતી પ્રથમ રાખીને બેસજે તો એને સપોર લાગી જાય તો દુઃખ લગાડશે નહીં. કારણ કે અથોરા માર્યા વગર એમાં કોઈ આકૃતિ પકડતી નથી. અને 10 મિનિટ ધૂન બની તો થાકી જાય અને સ્વામી 3-3 કલાક સુધી એક ધાર બોલવાનું પોતાને થાકતા નથી. જોકે શ્રીજી મહારાજની આપણા ઉપર બધા ઉપર કૃપા છે કે મહારાજે આ છેલ્લા 5-7 વર્ષથી આપણી ઉપર અમી દ્રષ્ટિ કરી છે. તો આવા સંતો આવા ભક્તો આપણી મોજેલા અક્ષરધામની સભા ખરી છે. કારણ કે આમાં કોઈને કોઈ સ્વાર્થ નથી. કંઈ સ્વાર્થ માટે જો આવા કન્યાના કર્યા હોય તો તેને ફાયદા સ્વાર્થ માટે કરી છે. આમાં કેવળ સ્વાર્થ ભગવાન રાજી થાય. અને અક્ષરધામમાં બેઠા બેઠા શ્રીજી મહારાજ છે આપણી ઉપર અમી દ્રષ્ટિ રાખીને જોયા કરે છે કે મારા ભક્તો આવા કવિકાળને વિશે પણ મારું ભજન કરે છે.
ઉદબોધન કરશે શ્રી વિશ્વચંદ્ર સ્વામી. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પરમ પૂજ્ય મારા ગુરુજી શ્રી જ્ઞાનજીવન દાદી સ્વામી વક્તાશ્રી તથા આ પારાયણ મહોત્સવના આયોજક પૂજ્ય સ્વામી શ્રી નિલકંઠ સ્વામી તથા હરિશ્રી સ્વામી આદિ વડીલ સંતો અને વાલા હરિભક્તો, હું તો હજી નાનો સાધુ છું, મને તો આવડી મોટી સભામાં કાંઈ બોલતા ન આવડે.
સ્વામીને આજ્ઞાથી બે શબ્દ કહેવા પડે. ખાસ કહેવાનું તો મારે એ છે કે અનંત કોટી બ્રહ્માંડના નાશ કરવાકારી ભગવાન સ્વામિનારાયણની જયારે અસીમ કૃપા થાય છે ત્યારે આપણને આવી ભગવત કથા વાર્તા સાંભળવાનો લાભ મળે. આપણા મોટા મહદ ભાગ્ય કહેવાય કે સુરત જેવી સ્થિતિની અંદર, આવા મોટા શહેરની અંદર ધોધમાર 11-11 દિવસ સુધી કથાનો પ્રવાહ વહ્યો જાય છે અને આપણે તેનો લાભ ઉઠાવ્યો છે. જગતમાં અને સંપ્રદાયમાં કથાઓ તો બહુ જ થાય છે, પણ આવી સચોટ સ્પષ્ટ શાસ્ત્રમાં જેવું લખ્યું છે વર્ણ્યું છે તેવું જ આપણને મળતું હોય સાંભળવા, એવી કથા બહુ ઓછી થાય છે. અને આજે જે આપણને આવી કથા સાંભળવાનો લાભ મળ્યો છે એ ભગવાનની અસીમ કૃપા છે. વળી બીજું કે શાસ્ત્રમાં તો સર્વ લખ્યું જ છે, પણ શાસ્ત્રમાંથી વાંચીને આપણને પૂરેપૂરું સચોટ સમજાવે એવો વક્તાની જગતમાં અત્યારે લગભગ બહુ કમી છે. મારા મગજમાં એવું આવે છે કે સંપ્રદાયમાં જગતમાં સતોજ સીધે સીધું ચોખ્ખું સંભળાવે એવા વક્તાની આજે ઘણી તંગી છે. માટે એવું જણાય છે કે ભગવાનની અસીમ કૃપા છે. અસીમ કૃપા એટલા માટે કહું છું, એક નાની એવી વાત કરી દઉં. લગભગ આજથી 4-5 વર્ષ પહેલા જયારે હું પણ ત્યારે તો સત્સંગમાં ન હતો, અમારા ગુરુજીની લગભગ 5-7 માણસનું મંડળ અને કાઠિયાવાડમાં સાવરકુંડલા પાસે કોળિયા નામનું ગામ છે ત્યાં ભજન કરતા. સ્વામીની કથાની શૈલી તો લગભગ પહેલેથી એવી જ છે, પણ ઓળિયામાં ભજન કરતા કરતા સ્વામીએ પોતાના તીવ્ર વૈરાગના વ્યક્તિઓ મનોમન નિશ્ચય કરેલો કે આપણે કોઈ દિવસ મોટી કથા વાર્તા ન કરીએ, બસ ગામડે ગામડે ફરવું, ભજન કરવું અને સામાન્ય આપણી કથા વાર્તા કરીને ભજન ભક્તિ કર્યા કરવું. પણ હરિભક્તોના પછી આગ્રહથી કથા ધીરે ધીરે ચાલુ થઈ અને સ્વામીએ મનોમન નિશ્ચય કરી જ નાખ્યો હતો, હવે આમ તો આ હરિભક્તો મને નહીં રહેવા દે, માટે મૌન લીધું. પછી સ્વામીએ પોતે ત્યાં ભજન કરતા કરતા એક દિવસ સ્વયં ખુદ મૌન લઈ લીધું. એટલે એમની સાથે જે અમારા સ્વામીના ગુરુભાઈ ચતુર્ભગત આદિ હતા એમણે સ્વામીને પૂછ્યું, સ્વામી તમે ક્યાં મૌન લીધું? તો એમણે લખીને આમ ઈશારાથી જણાવ્યું કે મને કથા કરવાની જરા પણ રુચિ નથી અને આમના કથા ચાલુ હરિભક્તો કરાવી દે, માટે હવે મારે મૌન રાખવું છે અને બસ પછી બોલવાનું બંધ કર્યું સાફ. એટલે બધા બહુ મૂંઝાણ કે સ્વામી કથા બંધ કરે અને સ્વામી સામે કોઈ બોલવાનું બંધ કરે તો પછી શી વાત થાય. પછી હવે એમ કરતા કરતા બીજો કાંઈ ઉપાય ન હતો, પણ થોડા દિવસ પછી ભુજની પંચતીર્થી કરવા જવાનું થયું. એટલે અમારા સ્વામી આ રહેતી હેતવાળા ભાવનગરના વલ્લભભાઈ કરીને એક હરિભગત છે, તે પોતે પોતાની ગાડી પોતે ડ્રાઈવર અને ત્યાં આવ્યા અને સ્વામી તેમની ગાડી લઈને ભુજની પંચતીર્થી કરવા નીકળ્યા. હવે ફરતા ફરતા સ્વામીને તો મન હતું જ, અને ફરતા ફરતા માંડવીમાં ગયા. ત્યાં માંડવીમાં હાલ પણ એક ભુજના લગભગ 75-80 વર્ષની ઉંમરના બહુ સમસ્ત મહાપુરુષ વતનશ્રી જે ઘનશ્યામ જીવન દાસજી સ્વામી નામના એક સંત રહે, જે ગઈ વખતે શિબિર ગોપાળાનો પધાર્યા હતા, જે હરિભક્ત આવ્યા છે તેમને જોયા હતા. તો બહુ સમસ્ત વતનશ્રી સાધુ અને સ્વામીને પણ તેમનો ખૂબ મહિમા. સ્વામી ત્યાં ગયા એક બે દિવસ રોકાણા અને અમારા જે ચતુર્ભગત છે એને સ્વામીને વાત કરી કે સ્વામી અમારા જે સ્વામી છે એને કથા વાર્તા બંધ કરી મૌન લઈ લીધું છે અને તમે કંઈક કૃપા કરી અને સ્વામીનું મૌન ખોડાવો તો બહુ સારું. અને સ્વામી તો બહુ સમર્થ હતા, બધું જાણી ગયા કે સ્વામીની કથા વાર્તામાં કેટલી શક્તિ છે, એમણે કરીને સત્સંગમાં કેટલો ફાયદો થાય એમ છે, કેટલો હરિભક્તો અને સંતોને લાભ મળે એમ છે, પોતે મૌન લઈ લે કેમ ચાલે. એટલે તરત સ્વામીને એક બાજુ બોલાવી અને સ્વામીને કે પહેલું જ બોલવાનું ચાલુ કર્યું. એટલે સ્વામીને કે સ્વામી મારે તો મૌન, સ્વામી કે પછી બીજી વાત, પહેલાં મૌન છોડી દો. એટલે સ્વામીએ મૌન છોડ્યું. એટલે સ્વામી કે બોલો મૌન શું કામ લીધું છે? પેલા ભુજવાળા સમર્થ સ્વામી અમારે ભુજને પૂછ્યું. એટલે સ્વામી કે બીજું કોઈ કારણ નથી, પણ હરિભક્તો કથા વાર્તા બહુ કરવાની ઘણી કરકર કરે છે, મને કથા વાર્તાની ખામકી રુચિ નથી, માટે મૌન લીધું છે. તો સ્વામી કે પણ કથા વાર્તા તમે ન કરો એવું તો કેમ ચાલે? આપણે સાધુ થયા હોય તમને ભગવાનની કૃપાથી કથા વાર્તા કરવાની શૈલી બહુ સરસ છે, અને તમે જ મૌન લઈ લો તો પછી બીજું સંપ્રદાયને કોણ કથા વાર્તા સંભળાવે? એમ કરીને સ્વામીએ ખૂબ આગ્રહ કરી અને સ્વામીનું મૌન છોડાયું અને કથા વાર્તા ચાલુ કરી. હવે એ સ્વામીએ ભુજવાળા સ્વામીએ જે અતિશય કૃપા કરીને અમારા ગુરુનું મૌન છોડાયું અને એના ફળરૂપે આજે આ પ્રસંગ દેખાય છે. તે દિવસે અમારા મંડળમાં ગયા તો અમારા ગુરુની 7 હતા અને આજે અમે 37 નો આંકડો અમારા મંડળમાં પહોંચ્યો છે. જે અમે બધા ગુરુ ભાઈ અને અમારા ગુરુ બધા 35-40 ની વચ્ચે અમારું મંડળ છે, તેમ છતાં આટલા હરિભક્તો, આટલા સંતો, આટલી સંપ્રદાયની પ્રવૃત્તિ, જે કાંઈ દેખાય છે કે બધું જે પેલા ભુજવાળા સ્વામીએ અમારા ગુરુજીનું મન છોડાવીને તફાવત ચાલુ કરી છે, એનું આ ફળ છે. માટે હું કહું છું કે ભગવાનની અસીમ કૃપા છે. જયારે આપણને આવી સચોટ અને સ્પષ્ટ દેવી ગ્રંથમાં લખી છે એવી કથા વાર્તા સાંભળવા આવા વક્તા દ્વારા મળે છે, તે આપણા મોટું ભાગ્ય છે. બસ એટલું કહીને હું વિરમું છું.
અંતર્વૃત્તિ કરીને ભગવાનનું ભજન કરવું એવી રીતે હતી, પણ ભુજવાળા ઘનશ્યામ સ્વામી એમ કીધું કે પોતે વટારિયા અને સ્વામી નાના રહ્યા એટલે શિષ્ય ભાવતી ગયા કે તારાથી થાય એટલી કથા કરજે અને થાય એટલે સાધુ કરી દેજે. મોટા સંતોનો આશીર્વાદ છે. આપણે જેને સાંભળાય એવા ઈશ્વર પણ સ્વામી અત્યારે જે યશાસને બિરાજમાન છે એવા સુધી જ્ઞાનજીવન સ્વામીના શિષ્ય છે, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અત્યારે 25 સંતો વિદ્યાભ્યાસ કરી રહ્યા છે વર્તાલમાં, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા નવા વક્તાઓ અને સંપ્રદાય આપે જેથી સંપ્રદાયની અંદર વિશેષ સેવાઓ થાય. હવે વર્તાલની અંદર અભ્યાસ કરી રહેલા પૂજ્ય સ્વામીના શિષ્ય એવા અચ્યુત સ્વામી અત્યારે આ પ્રસંગે આપણને 5 મિનિટ ઉદ્બોધન કરશે. પૂજ્ય અચ્યુત દાસજી સ્વામી
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વ્યાસ અને બિરાજમાન પૂજ્ય મારા ગુરુજી તથા બ્રહ્મની સંતો તથા વાળા હરિ, આપણે 11 દિવસથી વિરજાખ્યાનની કથા સાંભળી રહ્યા છીએ. એની અંદર પરોક્ષના ભક્તોના બધા ચરિત્રો આપણે ખૂબ સાંભળ્યા. હવે એ ભક્તોને એટલી બધી જાહો જલાલી ને એટલા બધા સમૃદ્ધ હતા, છતાં એને પોતાના જીવના મોક્ષના અર્થે સર્વનો ત્યાગ કર્યો. એટલો ત્યાગ કરવા છતાં એને જે પ્રાપ્તિ થઈ સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ ન થઈ, એને જે પ્રાપ્તિ થઈ અને અત્યારે જે આપણે પ્રાપ્તિ છે એનું જો અંતર તપાસીએ તો આપણે તો અત્યારે સામાન્ય પક્ષ છીએ, છતાંય આપણને પ્રાપ્તિ એ કરતા વધારે. હવે એનો જો ત્યાગ જોઈએ અને આપણો ત્યાગ જોઈએ તો એના ત્યાગ વગર આપણો ત્યાગ કાંઈ નથી. એ લોકોએ પોતાનું જીવન સમર્પણ આખું કરી દીધું ભગવાનને અર્થ. તો આપણને જો આવા ભગવાન મળ્યા હોય, આવા સંતો મળ્યા હોય, આવો સંપ્રદાય મળ્યો હોય, છતાંય જો આપણથી ભગવાનના અર્થે કાંઈ થતું ન હોય તો આ જે પ્રાપ્તિ થઈ છે એને પછી ઉપજશે નહીં. માટે ભક્તો એટલું તો ખાસ રાખજો કે આપણને જે આ સર્વોપરી ભગવાનને સર્વોપરી સંતોની પ્રાપ્તિ થઈ છે એનો કેફ રાખી અને અંતે ભગવાનના ધામમાં આપણે પહોંચી જઈએ એવી રીતે રહેવું. તો આ જે પંચ વિષયની વાસના અને જગતનો વ્યવહાર ને એ બધા એટલો બધો દખાવાઓ ભગવાનને માર્ગે રહેતા પાછા પાડી દે. માટે આ વખતે એવા બધાને સૂર્યને સાવધાન થઈ જવું કે આજે આપણે પ્રાપ્તિ થઈ છે જવા દેવી નથી. વ્યવહાર તો ગુણાધન સ્વામી કહેતા હતા પહેલેથી બગડેલો છે, મૂળ દ્વાર છે કે કોઈ દિવસ સારો હતો પહેલા કે ના તો પહેલેથી બગડેલો છે. એ રીતે આજે જગતનો વ્યવહાર છે ને પહેલેથી બગડેલો છે. માટે એ તો એમ જવા દો, બગડેલાને બગડેલો ને બગડેલો રહેવા દો, પણ આપણે તેમાંથી કામ કાઢી લેવું. કામ એટલું કાઢવાનું કે આપણા જીવનો મોક્ષ થઈ જાય. કરોડો જન્મોથી આપણે આમ નામ રખડીએ, આમ નામ ને આમ નામ છીએ, આપણને કોઈ સારા માટે ચલાવ્યા નથી કે કોઈ પ્રાપ્તિ આપણે કરાવરાવી નથી. અત્યારે ભગવાનનો યોગ થઈ ગયો, સારા સાધુનો યોગ થઈ ગયો, તો હવે આપણા જીવનને ભગવાનના માર્ગે ચલાવી અને ભગવાન ભજી લેવા. બસ એટલું કહીને હું વિરું.
સંતન સાથે અભ્યાસ કરી રહેલા એવા અમારા ગુરુભાઈ પૂજ્ય પ્રભુચરણ સ્વામી આ પ્રસંગે 5 મિનિટ ઉદ્બોધન કરશે. પૂજ્ય પ્રભુચરણ સ્વામી
સ્વામિનારાયણ, પૂજ્ય વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા વડીલ સંતો અને અન્ય સંતો નવાલા હરિભક્તો, આપણે ભગવાનની કથા વાર્તા 11 દિવસથી ધીરજ આખ્યા નામનો ગ્રંથ સાંભળીએ છીએ. તો એમાંથી આપણે પણ આપણા જીવનમાં કંઈક ધીરજ આવે, આપત્તાઓ પડે અને એમાંથી આપણા ધર્મની એમાંથી દગાય નહીં એવી ધીરજ શીખવી.
હવે આ પ્રસંગે પરમ ભક્ત શ્રી લાલજીભાઈ દાડમા વાળા
અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વક્તા મહોદય પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી બ્રહ્મનિષ્ઠ સંતો વૈદ હરિભક્તો સુરત ને આંગણે આપણે 11 દિવસથી નિષ્કળાનંદ વિસ્તૃત ધીરજાખ્યાનની કથા સાંભળી રહ્યા છીએ. યમદનની કથા સાંભળીએ છીએ તે રાત્રિનો કાર્યક્રમ છે. અત્યારે આ ધીરજાખ્યાનની કથાની સમાપ્તિ છે, પૂર્ણાહુતિ છે. એ પૂર્ણાહુતિ નિમિત્ત માત્ર છે. સ્વામીના શબ્દોરૂપી વાણી વિરામ પામે છે. એ શબ્દો સ્વામી આપણને અંતમાં જે ભલામણ કરી કે આ શબ્દો કોઈને જો અંતરમાં કંઈક દીપ પ્રગટાયો હોય તો એ જીવનના અંત સુધી સાચવી રાખજો અને તેને સંભાળી રાખજો. તો ભગવાનના જે લીલા ચરિત્રો છે તે જીવને મુક્તિ આપે, પણ આ ભક્તોના જે લીલા ચરિત્રો શાસ્ત્રોમાં લખાણા તેનું શું પ્રયોજન? તો આ દીર્ઘાખ્યાન ગ્રંથ સાંભળ્યા પછી આપણને એમ થાય કે ભગવાનના ભક્તોના જે ચરિત્રો છે તે જીવને પ્રેરણા આપે છે, બળ આપે છે, અને ભગવાનને પામવામાં જે કાંઈ પોતાને સુખ યા દુઃખ એ આવે તેમાં ધીરજ આપે છે. તો આવી રીતે આવા ભક્તોના જે ચરિત્રો આપણે સાંભળ્યા તેનાથી આપણા જીવનની અંદર એવું આજથી નક્કી કરવું જોઈએ કે આપણા જીવનની અંદર સુખ યા દુઃખ ગમે તે સંપદ વિપદ એ આવશે તો પણ આપણે આપણે ધીરજ ગુમાવશું નહીં અને કોઈ એવું અયોગ્ય પગલું ન ભરાય એવી સાથે દ્રઢતા કરી અને અહીંથી બધા ઊભું થવું જોઈએ. એટલું કહીને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ ની જય.
સહદાનંદ સ્વામી મહારાજ.